सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदि दर्शितरम्य दिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि निजाश्रितानं सकलातिहन्ता सधर्म भक्ति रवनं विधाता दाता सुखानं मनसेप्सितानं तनोतु कृष्णो अखिलमंगलं। ओम श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री सहजानंदाय नमो नमः। स्वामी नारायण हरे, स्वामी नारायण हरे। वाला मुक्तो, आज आपणे सद्गुरु मुनि स्वामी नी वातो बहु अद्भुत छे। एमाना वार्तानी 95 ने 96 वातोनु आपणे खूब दिव्य भावे मनन करीशुं। मोटा पुरुषोनो હૃદયગત અભિપ્રાય એ એમના વાતોના મનનથી જ આપણને અનુભવ થાય છે। તો મુનિ સ્વામીની વાતોમાં 95 વાત આપણે મનન કરીએ। સ્વામી કે અમારા પાટડીમાં નાગજી ભગત હતા અને એ એવા ભક્ત હતા કે એમને બાપાશ્રીનો સમાગમ થયેલો, ત્યારથી તેઓ અખંડ ધ્યાનમાં બેસી રહેતા। મોટા પુરુષોના અદ્ભુત વર્ણનો, કેવા કેવાનું સિલેક્શન કરતા હોય છે મોટા પુરુષો, કેવા મુક્તોનું સિલેક્શન કરતા હોય છે। તો પાટડીના નાગજી બાપા બહુ અદ્ભુત સ્થિતિ, બાપાએ પણ ખૂબ વખાણ્યા છે, એટલે મુનિ સ્વામી એવું કહે છે કે જ્યારથી અમને બાપાનો સમાગમ થયો ત્યારથી તેઓ અખંડ ધ્યાનમાં બેસી રહેતા અને માન અપમાન, ખાટું ખારું તીખું, એવું ખાવા પીવાનું જેવું હોય ને એવું ચલાવી લે, સંપૂર્ણ નિસ્વાદી, કોઈ જાતનો સ્વાદ નહીં। અને વળી એ દેહની પણ સ્મૃતિ રાખતા નહીં। બોલો, કેટલી અદ્ભુત સ્થિતિ હશે, દેહની પણ એને સ્મૃતિ નહીં। એકવાર સ્વામી કે અમે એમના ગામ હતા અને એ તળાવમાં નહાવા ગયા ત્યારે એ પણ પધાર્યા, નાગજીભાઈ પણ, અને એ બહાર જવા ગયા અને બહાર જઈને બીજા રસ્તે ચાલ્યા ગયા। તે ધ્યાનમાં ધ્યાનમાં ચાલે ભાઈ, કંઈ ખબર ન રહે કે હું ક્યાં જઉં છું। પછી સ્મૃતિ આવી ત્યારે જ્યાં જતા હતા ત્યાંથી પાછા ફરીને આવ્યા, ત્યારે પૂછ્યું કે તમે આમ ક્યાં જતા હતા, કે તો કે મને ખબર રહેતી, મને ખબર રહી નહીં કે હું મહારાજને સંભાળતો જતો હતો, તે ક્યાં જાઉં છું એની ખબર નહોતી। કે અમે એવા જે ભગવાનના ભક્ત, એ બાપાને વિશે જે હેતવાળા, કેટલાય સ્થિતિવાળા થયેલા અમે જોયા છે, મુનિ સ્વામી કહે છે। એવા વાટાવળદરના ભૂરાભાઈ પણ હતા, આપણે ભૂરા બાપા કહીએ છીએ, વાટાવળદરના ભૂરા બાપા, ઉપરદળના રામજીભાઈ, એ પણ એવા મહારાજના ભક્ત હતા. સ્વામી ભક્ત શક્તો શબ્દ વાપર્યો છે બધે, એટલે દિવ્ય ભાવમાં જ વાપર્યો છે. એમ મહારાજને, એમ મહારાજને મોટાની કૃપાથી આ જીવની તરત વાસના ટળી જાય. સ્વામીને એવો આગ્રહ છે, એવો સાર કહે છે આપણને, કે જો મહારાજને મોટાની કૃપા થાય ને તો આ જીવની તરત વાસના ટળી જાય અને ભગવાનમાં હેત થાય અને આત્યંતિક મોક્ષ થઈ જાય. આટલો તો મોટાનો કૃપાનો પ્રતાપ છે. હે વાલમતો, અને એવા મોટા હોય ને એ કૃપા કરીને સેજે સેજે એવા ચોખ્ખા કરીને બીજાને પણ પાછા ધામમાં લઈ જાય, એવા પાવરવાળા થઈ જાય. મોટાનો જોગ ને મોટાની કૃપા જેને થઈ હોય ને એ સેજે બીજાને પણ ચોખ્ખા કરીને ધામમાં લઈ જાય. માટે આપણને પણ આ સત્સંગમાં એવો જોગ છે એવું મુનિ સ્વામી કહે છે. આપણને પણ આ સત્સંગમાં એવો જોગ છે જેવો નાગજી બાપાને હતો. એવો શ્રીજી મહારાજને, શ્રીજી મહારાજ અને એવા મોટા મુક્ત તો મુનિ સ્વામી કે સદાય પ્રગટ જ છે. બોલો, સદાય પ્રગટ જ છે, પ્રગટ જ છે. અને એ અંતર્ધ્યાન જો થયા તો પણ એને જો સંભાળીએ ને તો એ જતા નથી રહ્યા, એમ એની પણ મોટા પુરુષો આપણને અનુભૂતિ કરાવે છે. આપણે હેતથી જો એને સંભાળીએ ને તો સુખ આવે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને કે ભગવાનના ભક્તને માથે કાળ કર્મ ને માયા નથી. હે, ભગવાનના ભક્તને માથે કાળ કર્મ ને માયા નથી કે. તો જેના માથે કાળ કર્મ ને માયા નથી અને એને એક ભગવાન જ માથે ઉપરી છે, બરાબર, જેના માથે કાળ કર્મ ને માયા નથી એને એક ભગવાન જ એને માથે ઉપરી છે. ભગવાન રાખે એમ રહેવું, પણ ભગવાનના ભક્તને કંઈ દુઃખ પડે ત્યારે પોતાના કર્મે કરીને એ દુઃખ ન જાણવું. મોટા પુરુષ રીત બતાવે છે, મારા વચનામૃતમાં પણ કીધું છે કે ભગવાનના ભક્તને કોઈ બીજો દુઃખ દઈ શકતો નથી, કાળ કર્મ કે માયા. દુઃખ આપે જો ભગવાનના આજ્ઞાનો લોપ થયો તો ભગવાન જ એને આપે છે દુઃખ, બીજું કોઈ આપી શકતો નથી. એટલે સ્વામી એવું, મહારાજ એવું કહે છે વચનામૃતમાં, સ્વામી પણ સમજાવે છે કે ભગવાન રાખે એમ રહેવું, પણ ભગવાનના ભક્તને જો કંઈ દુઃખ પડે ત્યારે પોતાના કર્મે કરીને તે દુઃખ ન જાણવું. કાળ ભૂંડો થયો એમ ન, એમ નથી, કર્મના સુખ દુઃખ તો સર્વેને ભોગવવા પડે છે. મહારાજ કે પણ ભગવાનના ભક્તને કાળ નહીં, કર્મ નહીં, માયાનું બંધન પણ નહીં, ભગવાનનો જો દૃઢ આશ્રય થાય તો એને સુખ આવે, તો ભગવાનની આજ્ઞા પાળવે કરીને આવે છે, અને દુઃખ થાય તો ભગવાનની આજ્ઞા લોપવે કરીને જ થાય છે. આવું મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ કર્યું છે. ભલામુક્તો, મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે કાળ કર્મ ને માયાનો ભગવાનના ભક્તને માથે હુકમ નથી. માટે આપણે પણ ભગવાન સ્વામિનારાયણના દૃઢ આશ્રિત થવું. હે, મોટા પુરુષોનો કેટલો બધો આગ્રહ છે કે ભગવાનનો આશરો બહુ અદભુત રીતે ગ્રહણ કરવો, અતિ દૃઢ આશરો રાખવો, જેવો તેવો આશરો ન રાખવો, અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનને જ એક કરતા જાણવા. મોટા પુરુષ આપણને હવે આવી અદ્ભુત જ્ઞાનની લાણી કરી રહ્યા છે. હે, શું કહે છે કે મહારાજે વચનામૃતમાં એમ કહ્યું છે કે કાળ કર્મ ને માયાનો ભગવાનના ભક્તને માથે હુકમ નથી. એટલે કેટલી આનંદની વાત થઈ ગઈ આપણા માટે. હે, કે આપણે કેટલા નિષ્ફિકર થઈ ગયા છીએ. કેટલા બધા નિશ્ચિંત છીએ, કેટલા ભયમુક્ત છીએ, કેટલા બધા નિર્ભય છીએ કે કોઈનો હુકમ નથી આપણી ઉપર. અને આપણે પણ સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ આશ્રિત થવું અને સ્વામિનારાયણ ભગવાનને જ એક કરતા જાણવા અને એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં રહીએ તો મહારાજ ભેળા પડે. શું કહે છે સ્વામી? કે મહારાજની આજ્ઞામાં જો રહીએ તો મહારાજ ભેગા પડે અને સુખ દુઃખ પણ એ જ આપે. પણ આજ્ઞા જો લોપાય, બહુ સ્પષ્ટતા કરે છે સ્વામી, પણ જો આજ્ઞા લોપાય તો એટલું મહારાજ કહે કે દુઃખ થાય એને, તો એને એટલું દુઃખ આવે. આજ્ઞામાં રહે એટલું સુખ. માટે ભગવાનના ભક્તને એ ધ્યાન રાખવું તો ભગવાન ભૂલાય નહીં અને એવા સુખિયા રહેવાય આપણે. હે, પણ આ જીવ સ્વામી બહુ સ્પષ્ટ કરે છે કે આજ્ઞા લોપાય છે ક્યારે? તો કે આ જીવ ઇન્દ્રિયો અંતઃકરણને આધીન થઈને ભૂલી જાય છે મહારાજની આજ્ઞા. અને જાણે અમે ધણી એમ માનીને પાછું પાછું ભૂલી જાય છે અને આજ્ઞા લોપાઈ જાય છે અને પછી દુઃખ આવે છે. હે વાલા મુક્તો, એટલા સારું મહારાજ એવું કહે છે કે અમે નિરંતર કથા વાર્તા કરીએ છીએ બરાબર, એ ભૂલાય નહીં, કે જેથી કરી આપણને આજ્ઞા પાડવાનું ભૂલાય નહીં. એટલે અમે નિરંતર કથા વાર્તા કરીએ છીએ. આજ્ઞાનું તમને જાણપણું રહે. હે, મોટા પુરુષનો કેટલો અદ્ભુત નિચોડ છે. હે પહેલાં ફક્ત આ વાત બહુ જ મર્મવાળી છે. ભગવાનને કોઈને દુઃખી કરવાનો શોખ નથી. મહારાજને તો બધાને સુખ્યા કરવા તો આવ્યા હતા આ લોકમાં, બરાબર. દુઃખ આવે છે એનું કારણ મહારાજની આજ્ઞાનો લોપ છે પહેલાં ફક્ત. એટલે ખાસ પહેલાં ફક્ત આની નોંધ લેવી કે ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં મહારાજની આજ્ઞાનો લોપ ક્યારેય થવા દેવો નહીં. અને ઇન્દ્રિયો અંતઃકરણ અને વશ ન થઈ જવું. મોટા પુરુષોનો આગ્રહ એવો છે કે વિષયને અને દેહને વશ થઈ જાય છે ને એટલે મોક્ષ છે ને આપણો સુગમમાંથી અગમ થઈ જાય છે. એટલે આ વાત પણ મતલબ તો બહુ આપણે નોંધમાં લઈએ, યાદ રાખીએ કે જેથી કરીને કોઈ પણ પ્રકારની આજ્ઞાનો લોપ ન થઈ જાય. કારણ કે શ્રીજી મહારાજની આજ્ઞાની પાછળ બહુ મોટું રહસ્ય હોય છે. એ આપણને ખબર નથી હોતી કે ભગવાન સ્વામિનારાયણને આપણી કેટલી સુરક્ષિત કરવા માટેની બધો આ પ્લાનિંગ છે મહારાજનો. વળી સ્વામી કહે કે મહારાજ એવું કહે છે કે નિત્ય શિક્ષાપત્રીનો પાઠ કરવો અને નિત્ય વાંચવાનું. ઘણીવાર આપણે વાંચીએ એમાં ફેર હોય પણ મહારાજ કહે ને તો આપણને ભૂલાય નહીં. સમજાય છે? મોટા પુરુષ જ્યારે ભારપૂર્વક કહેતા હોય ને ત્યારે આપણે એને સિરિયસલી લઈને વાંચવું પડે અને સિરિયસલી એનું આપણે આપણે જીવનમાં વર્તનમાં ઉતારવું પડે. એટલા સારું મોટા પુરુષ એટલા સારું કહે છે કે ભગવાનની આજ્ઞામાં રહેવાય. આ બધું જાણપણું રાખવાનું કારણ શું છે? કે કાળ કર્મ માયા તમને કોઈને હેરાન ન કરી જાય. કે એ તો નિયમ પ્રમાણે સૌને દંડ દેવા જ માંડે. આ તો મહારાજના આશ્રિત છીએ એટલે કોઈ દંડ દઈ નહીં શકતા, પછી મહારાજને દેવો પડે છે. માટે એ વચન મહારાજને ભૂલાય નહીં. એના માટે નિત્ય આ સારું કથા વાર્તા કીર્તન કરવા. ભગવાનના ભક્તને તો કથા વાર્તા રૂપી વ્યસન પડી જવું જોઈએ. દારૂનું વ્યસન જેમ હોય ને એમ, જે પીધા વિના રહેવાય જ નહીં, એમ ભગવાનના ભક્તને તો કથા કીર્તન માનસી પૂજા એ કર્યા વિના રહેવાય જ નહીં. એવું એને સ્વાભાવિક અંગ હોય અને એવું અંગ થાય પછી એને ભગવાન પણ ભૂલાય નહીં અને અખંડ સાંભળે. બોલો, આટલો મોટો લાભ છે આરામ. મોટા પુરુષોની એક એક આજ્ઞાની પાછળ કેટલું મોટું રહસ્ય હોય છે મારા મુક્તો. અને વળી સ્વામી કહે કે મહારાજના મોટા મોટા સંત હતા, મોટા મોટા હરિભક્ત હતા, એની આપણે વાત સાંભળીએ છીએ. એ બધા મોટા મોટા હરિભક્તોની અને સંતોની આપણાથી આગળ મુક્ત પણ થઈ ગયા, એના આખ્યાનો પણ બધા લખાયા છે. એ વાંચીને એમણે કેટલા કારસા વેઠા છે, કેટલું દુઃખ વેઠ્યું છે અને કેવી રીતે ભગવાનને રાજી કર્યા છે, તો આપણે પણ એ ભગવાનને રાજી કરવા છે અને એના ધામમાં જઈ એની પાસે બેસવું છે, એનું સુખ લેવું છે, તો આપણે પણ એવો ખટકો રાખીને ભગવાન ભજવા. મોટા પુરુષોનો કેટલો અદ્ભુત નિચોડ આપણને આમ સહજ ભાવે સમજાવી રહ્યા છે સ્વામી. સ્વામી કે અને આ લોક અને આ દેહ બહુ અદ્ભુત સાંખ્ય જ્ઞાન સ્વામી પીરસી રહ્યા છે. સ્વામી કે આ લોક અને આ દેહ એના સામું જો જોઈએ ને તો એના સુખ દુઃખમાં લેવાઈ જઈએ આપણે, સમજાય છે? તો ભગવાનની આજ્ઞા પણ પૂરી પડે નહીં અને ભગવાનનું ભજન પણ થાય નહીં. માટે એ તો મહારાજ રાખે એમ રાજી રહેવું, આપણું ધાર્યું કંઈ થતું નથી, ધાર્યું ભગવાનનું જ થાય છે. માટે જેમ મહારાજ રાખે એમ એની મરજી હોય એમ જ રહેવું, તો આપણા મોક્ષમાં કાંઈ ખામી નહીં આવે અને મહારાજ રાજી થઈ અને આપણા જીવનો મોક્ષ કરે છે. બોલો, મોટા પુરુષો આપણને સિયોરિટી આપે છે હે કે મન ધાર્યું મૂકી અને કેવળ મહારાજના ગમતામાં જીવતા શીખી જવું, જેમ રાખે એમ મહારાજ, સમજાય? અને વળી આપણે બીજું અદ્ભુત શું કીધું, આ લોક અને દેહ એ સામું તો જોવું જ નહીં, કારણ કે ખોટા છે, અવ્રભાવ માત્ર ખોટો છે, બરાબર? આ લોક ખોટો છે, આ દેહ ખોટો છે, એટલે ખોટા અને સામું જોઈને શું કામ દુઃખી થવું જોઈએ? અને એના સામું જો જોયા કરીએ તો એનું સુખ દુઃખમાં આપણે લેવાઈ જઈએ. એટલે તો મોટા પુરુષો આપણને મૂર્તિમાં રહીને જીવવાનું કહી રહ્યા છે કે દેહરૂપ થઈને જો જીવશો તો દુઃખી થઈ જશો. એટલે આપણે પણ મોટા પુરુષોની આ આજ્ઞાને બહુ જ અધ્ધરથી ઝીલીને પાળવી. હે વળી સ્વામી કે બ્રહ્માનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીને વચનામતમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ કે ભગવાનની મૂર્તિમાં જે સ્નેહ હોય અને ભગવાનની મૂર્તિમાં જેને ઘણું હેત હોય એના કેવા લક્ષણ હોય? આવું મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે. અને એ સ્નેહનું રૂપ શું છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી ઉત્તર કરવા લાગ્યા અને બ્રહ્માનંદ સ્વામી કે ભગવાન વિના ક્યાંય હેત નહીં અને આ જગત બધું નાશવંત દેખાય, પિંડ અને બ્રહ્માંડમાં ક્યાંય પ્રીતિ નહીં. પિંડ એટલે આ દેહ અને બ્રહ્માંડ, બરાબર, એમાં જેને હેત ન હોય એને સ્વામી કે સ્નેહ કહેવાય કે? ત્યારે મહારાજ કે એ તો વૈરાગ્યનું રૂપ છે, કે આ દેહમાં ને આ બ્રહ્માંડમાં ક્યાંય હેત નહીં એ તો વૈરાગ્ય કહેવાય, કે સ્નેહ એને ન કહેવાય કે? માટે ભગવાનમાં જો સ્નેહ હોય એને તો મહારાજ કે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. સ્નેહની વ્યાખ્યા મહારાજ કરે છે કે સ્નેહ કેનું નામ કહેવાય, કે જેને જેમાં સ્નેહ હોય ને એમાં એને અખંડ વૃત્તિ રહે. એટલે મહારાજ કે ભગવાનમાં જેને સ્નેહ હોય એને તો અખંડ ભગવાનમાં વૃત્તિ રહે ને અખંડ ભગવાન સાંભળ્યા કરે એને સ્નેહ કહેવાય. ભલે મુક્ત આપણે પણ મોટા પુરુષોએ જે આપણને રીત બતાવી છે સ્નેહની, એ પણ આપણે પણ મહારાજમાં સ્નેહ કરવાનો છે, તો આપણે પણ ભગવાનમાં અખંડ બુદ્ધિ જો રાખીશું એને જ આપણે સ્નેહ કીધો છે મહારાજે, બરાબર? અને જેને ભગવાનને વિશે અતિશય સ્નેહ હોય એ પણ એની પણ અતિસ્નેહની પણ મહારાજ વ્યાખ્યા કરી રહ્યા છે. બહુ અદ્ભુત કથા છે હે, મનીષસ્વામીએ નોંધ લીધી છે કે જેને ભગવાનને વિશે અતિશય સ્નેહ હોય એને મહારાજ કે ભગવાન વિના બીજો એકેય સંકલ્પ ન થાય. બહુ મોટી વાત છે વાલા મુક્તો. જેટલા અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય એટલો એને સ્નેહ ઓછો છે, બરાબર? અને જેને ભગવાનને વિશે સ્નેહ હોય એને જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો સંકલ્પ જ ન થાય. હે અને જેમ મહારાજ કહે કે કોઈ પંચામૃત ભોજન જમતો હોય એમાં કોઈ કાંકરા કે ધૂળનો ખોબો ભરીને નાખે અને એ જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબડતો ડામ દે અને એ જેવું વસમું લાગે એવું એને વસમું લાગે, બીજો સંકલ્પ થઈ જાય તો બોલો આપણે એવું કંઈ થાય છે ખરું વાલા મુક્તો? ભગવાન વિના બીજો સંકલ્પ ન થઈ જાય, બીજું મનન ન થઈ જાય એની બહુ કાળજી લેજો વાલા મુક્તો. આ જ આપણી સાધના છે, આ જ આપણો પુરુષ પ્રયત્ન છે કે બીજો સંકલ્પ ઉઠવા ન દેવો ને ઉઠી જાય તો એને તોડી પાડવો બરાબર, અને ભગવાન સિવાય બીજું મનન ન થવા દેવું, થઈ જાય તો એને ડિલીટ કરી દેવું બરાબર. ઓહો, અને કેવું વસમું લાગે કે ઓહો મને ભગવાન વિના બીજું કેમ સાંભળ્યું એમ એને દાજ થાય, ત્યારે એને ખરો ભગવાનને વિશે સ્નેહ છે એમ મહારાજે કહ્યું છે. આપણને દાજ થવી જોઈએ, સમજાય છે? છેલ્લે બાકી દાજ તો થવી જ જોઈએ. એટલે વાલા મુક્તો, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે એવી તમારા વિશે પ્રીતિ કેમ કરે તો થાય? પાછો તરત પ્રશ્ન પૂછ્યો બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે મહારાજ આવી જે તમે સ્નેહની વાત જે કરી બરાબર, એવી ભગવાનને વિશે જે પ્રીતિ છે એ કેમ કરે તો થાય? તો મહારાજ કે મોટા પુરુષના સમાગમથી એવી પ્રીતિ થાય છે. ત્યારે સોમલાખાચાર્ય એવું કીધું કે મહારાજ એવો સમાગમ તો અમે નિરંતર કરીએ છીએ તો પણ એવી ભગવાનમાં પ્રીતિ તો થતી નથી, એનું શું કે? ત્યારે મહારાજ કે સમાગમ કરો છો તો ખરા, પણ અડધો કરો છો, કે અડધો અમારો કરો છો અને અડધો જગતનો કરો છો, પણ અડધો કરો છો, કે અડધો એટલે કે 50% જ કરો છો, એમ અડધો અમારો કરો છો અને અડધો જગતનો કરો છો, એટલે એવી ભગવાનને વિશે પ્રીતિ થતી નથી. 50% સુધી તો મારે ના જ પાડી દીધી, 51% શરૂ કરી અને જેટલું મેક્ઝિમમ પહોંચે એટલું જો આપણે મોટાનો સમાગમ રાખીએ તો મહારાજ રાજી થાય, 50-50 મહારાજ રાજી નથી. માટે એવી પ્રીતિ એ મોટા પુરુષના સમાગમે કરીને થાય છે. સમાગમ કરીએ ને એટલે સત્ય સમજાય, એટલે અસત્યમાંથી આપણી વૃત્તિઓ તૂટે અને ભગવાનમાં વૃત્તિ ચોટે બરાબર. એટલે વળી બ્રહ્માનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે આ જગતના જે પદાર્થ છે એમાં તો એની મેળે વૃત્તિ રહે છે અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી એ તો સુધી જોરે કરીને રાખીએ ત્યારે માંડ માંડ રહે છે, એનું શું કારણ હશે? આવો અદ્ભુત સવાલ જે આપણા સૌનો છે વાલા મુક્તો. આપણે ભગવાનની મૂર્તિ માટે રાખવા માટે દાખલો કરવો પડે છે, સહેજે નથી રહેતી, અને જગતના પદાર્થમાં તો સહેજે રહે છે, વ્યવહારમાં સહેજે રહે છે, એનું કારણ શું છે? ત્યારે મહારાજ કે અમારો જે ભક્ત જે ખરો હોય ને એના મનની વૃત્તિ તો અમારી મૂર્તિમાં જ રહે અને એને તો એ જ ડર રહે કે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી છે ને એ બહુ કઠણ પડશે બરાબર, એમાં મારે નહીં રહે. માટે ભગવાનના જે ભક્તો હોય એને જગતમાં વૃત્તિ રાખવી કઠણ છે અને જગતના જીવ છે જે હોય એને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ છે, અને જેને ભગવાનમાં વૃત્તિ જો ન રહે. મહારાજ બહુ અદ્ભુત વાક્ય બોલી રહ્યા છે, સિરિયસ વાક્ય બોલી રહ્યા છે કે જેને ભગવાનમાં વૃત્તિ ન રહે એ ભગવાનનો ભક્ત નહીં કહે. મહારાજે ભક્ત સંજ્ઞામાંથી એને ડિલીટ કરી નાખો, કાઢી નાખો. હા, જો ભગવાનમાં વૃત્તિ આપણી રહેતી જ ન હોય તો આપણે ભગવાનના ભક્ત જ નથી એમ મહારાજ કહે છે. એટલે એવો પરિપક્વ નહીં કહે ભક્ત, સમજે? એ સત્સંગમાં આવતો હોય, સમાગમ કરતાં કરતાં એવો થશે. માટે ભગવાનના ભક્તને તો ભગવાન મુખ્ય રાખવા એ મહારાજનો સિદ્ધાંત છે, તો આ જીવને માયા ટળી જાય છે, એ તો ત્યાં સુધી ટળતી નથી. કેટલું બધું અદ્ભુત વર્ણન મોટા પુરુષો આપણને સમજાવી રહ્યા છે વાલા ભક્તો, બહુ મોટો લાભ છે. બહુ મોટી આપણને કથા મોટા પુરુષો કરી રહ્યા છે. અને વળી મૂડીમાં મોટા મોટા બ્રહ્માનંદ સ્વામી રહેતા હતા. અને એ બ્રહ્માનંદ સ્વામી જ્યારે ધામમાં જવા તૈયાર થયા ત્યારે મોટા મોટા હરિભક્તોને ગામડેથી બોલાવ્યા અને બધાને ભલામણ કરી, સ્વામી કે આપણે મૂડીમાં મોટું મંદિર કરાવ્યું છે, એમાં મહારાજની મૂર્તિઓ પધરાવી છે, તો એની સેવા કરવી, એમાં હેત રાખવું, આથી બીજા સંતો જો રહેતા હોય તો આ બધું સચવાય, કે એમ બધાને નોખી નોખી ભલામણ કરી. પછી લીંબડીના લીંબલી ગામના મૂળજી શેઠ હતા અને એ મહારાજના કારભારી હતા. મહારાજની સેવા જે આવે ને એ લખી રાખે અને સાચવે એને, અને મહારાજમાં પણ હેત ખરેખરું. એ મૂળજી શેઠને કાંઈ ભલામણ ન કરી સ્વામીએ, કે આ સેવા કરજો ને આમ કરજો ને એમ કાંઈ કીધું નહીં. બીજા બધાને સમજાયું સેવાનું કીધું, પણ આમને કાંઈ કીધું નહીં. ત્યારે એ મૂળજી શેઠ બ્રહ્માનંદ સ્વામીને એમ કહે છે કે સ્વામી, મને કાંઈ સેવાની આજ્ઞા ન કરી કે આપે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, બહુ મોટી વાત કરી રહ્યા છો બ્રહ્માનંદ સ્વામી. શું કીધું સ્વામીએ? કે તમારે તમારા દીકરા અને પત્ની એના ઉપર જેટલું હેત છે ને, એથી સોમા ભાગનું હેત આ મંદિર અને ઠાકોરજી અને સંત ઉપર રાખજો, કે એમ સ્વામીએ કીધું. ત્યારે મૂળજી શેઠને આવું ઠીક ન લાગ્યું, ખોટું લાગી ગયું. એટલે મૂળજી શેઠ કે સ્વામી, મેં મહારાજની કેટલી સેવાઓ કરી છે, મહારાજના ભેગા રહીને મહારાજનું કામ કર્યું છે, અને તમે આમ કેમ કહો છો કે સોમા ભાગનું હેત રાખજો કે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે તમે ચાર નવા ઘર કર્યા, કે ચાર વખત તમે લગ્ન કર્યા, કે એક સ્ત્રી મરી જાય ને બીજી લાવો છો, એમ ચાર વાર લગ્ન કર્યા તમે, કે એ સ્ત્રીઓને નવા કપડાને ઘરાણું ઘણું બધું તમે કર્યું હશે ને, કે અને અમે મૂડીમાં આ રાધાકૃષ્ણદેવ પધરાવ્યા છે, એ રાધિકાજીને તમે કોઈ દિવસ સાડી કે કાંઈ તમે લાવ્યા કે એના માટે? આવું બ્રહ્માનંદ સ્વામી મૂળજી શેઠને કહે છે, ઠાકોરજીની સેવા તમે શું કરી એ મને કહો, કે બોલો. ઘરના માટે તમે તેમ આત્મીયતાથી તમે જેમ કામ કરો છો, પોતાના માનીને કામ કરો છો, એમ તમે મંદિર માટે શું પોતાનું જાણીને કાંઈ લાવ્યા, એમ શું અર્પણ કર્યું? તમે જો છો એમ જ રહ્યો છો. એટલે પછી એમ કીધું કે તમારાથી કાંઈ બન્યું નથી, કે આવું બ્રહ્માનંદ સ્વામી મૂળજી શેઠને કહે છો. આપણા માટે આપણે એમ મૂળજી શેઠની જગ્યાએ હોય તો શું થાય આપણે હાલ? આપણે એની આગળ એમ તો હોઈએ જ નહીં, પણ મૂળજી શેઠની ની જગ્યાએ આપણે હોય તો અત્યારે આપણે પોતાની જગ્યાએ વિચારીએ કે આપણે મહારાજ માટે શું કરીએ છીએ. હે, માટે અમે જે કહીએ છીએ એમાં શું ખોટું કહીએ છીએ? એવું બ્રહ્માનંદ સ્વામી મૂળજી શેઠને કહે છે. બરાબર, એવું બ્રહ્માનંદ સ્વામી કીધું. એમ સ્વામી કે આ જીવ છે એ માયામાં આવો બંધાયેલો છે, કે એમાં પૂર્વે કહ્યું આગળ જે કીધું ને પ્રકરણ મૂળજી શેઠનું, કે સેજે બધું થાય કે બરાબર, અને ભગવાનની સેવા કરવી બરાબર, ભગવાનના ભક્તની સેવા કરવી, એ જેને મહિમા ન હોય એ પણ કરે કે બરાબર, ન કરે એમ નહીં કે સ્વામી કે, પણ મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને તો ભગવાનમાં જ હેત હોય છે, બીજે ક્યાંય હેત ન હોવું જોઈએ. મોટા પુરુષોનો કેટલો હૃદયગત અભિપ્રાય છે કે તમે ઘરમાં રહ્યો પણ બધું પરમાત્માના માનીને, એ બધી વ્યવસ્થા છે એમ માનો, સ્ત્રી પુત્ર પરિવાર ધન જે સ્થાવર મિલકત જે કાંઈ છે એ ક્યાંય હેત કરવા માટે નથી આપણને આપ્યું મહારાજે, એ વ્યવસ્થા છે આપણી, એ સગવડતા તમને આપવામાં આવી છે કે એ સગવડતાનો તમે યથાયોગ્ય સદુપયોગ કરી અને તમારું આત્યંતિક કલ્યાણ કરો, એના માટેની બધી આ વ્યવસ્થા છે, એ હેત કરવા માટે નથી આપ્યું તમને બધું. અને જેને મહિમાનો એ પણ સેવા કરે સ્વામી કહે બરાબર, પણ ભગવાનના ભક્તને તો ભગવાનમાં જ હેત હોય છે. એમ આપણે પણ પોતે પોતાનું નામું કરવું, કહેતા નામું લખવું. સ્વામી આપણને મુનિસ્વામી આપણને પણ સ્વનિરીક્ષણ કરવાનું કહી રહ્યા છે કે આપણે મૂળજી છે તો બધા એક સેમ્પલ હતું, એ તો બધા મોટા મુક્ત હતા, આપણે એના વિશે એવો મનુષ્યભાવ કલ્પાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. એ બધા એમ પ્રી પ્લાનિંગના પાત્રો કહેવાય, મહારાજના મોકલેલા પાત્રો છે. હવે આપણે અત્યારે આપણો કેસ ચાલે છે બોર્ડ ઉપર, આપણને હવે મહારાજમાં કેવું કેટલું હેત છે ને કેવું હેત છે એનું આપણે પોતે પોતાનું નામું લખવું કે ભગવાનમાં હેત કેવું કેવું નામું લખવું. મહારાજ કે નામું નામું કરવું એટલે શું, તો કે જગતની કેટલી વાસના છે અને ભગવાનમાં કેટલું હેત છે અને ભગવાનના અર્થે મારાથી કેટલું થાય છે અને વ્યવહારના અર્થે કેટલું થાય છે. મહારાજ કે આવું પોતે પોતાનું નામું કરીને વિચાર કરવો, કે નામું લખીને આવો વિચાર કરવો, કે તો ખબર પડે કે અમને આ સ્વામિનારાયણ ભગવાન કેવા મળ્યા છે, આ સંત પુરુષનો કેવો સમાગમ મળ્યો છે, મોટા અનાદિમુક્ત બાપા જેવાનો આપણને જોગ થયો હોય, એના દર્શન થયા હોય, ને આ બધું જો વિચારે કે આવા મોટાના દર્શનનો સમાગમનો આપણને લાભ મળ્યો છે, બહુ મોટો લાભ મળ્યો છે, તેથી મારો તો મોક્ષ થઈ જ રહ્યો છે, એમ એને બળ આવે છે સ્વામી કે. પણ વિચાર કરીને જો જોયા વિના ખબર ન પડે કે આવું વિચારે નહીં તો કેમ ખબર પડે. હે મહારાજ કે આ જીવ પોતે પોતાને નથી જાણતો. હે હકીકત છે ને, પ્રથમ વિશ્વવચનાત્મા મહારાજે એને કેટલો બધો અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કહી દીધો, હે નીચમાં નીચ કહી દીધો ઠેઠ બોલો. અને ભગવાનના જો ભક્ત હોય એને ભગવાનમાં જ હેત હોય, અને ભગવાન વિના માયામાં હેત તૂટી ગયું હોય તો પણ એને ખબર ન પડે કે બોલો. શું કીધું કે ભગવાનના ભક્તો હોય એને ભગવાનમાં હેત હોય, અને ભગવાન વિના માયામાં હેત તૂટી ગયું હોય તો પણ એને ખબર ન પડે કે બોલો. મહારાજે વચનામાં દ્રષ્ટાંત દઈને વાત કરી છે. મહારાજ કે શ્રીકૃષ્ણ ભગવાનના ભાઈ બળદેવજી હતા, કે એ શેષ નારાયણનો અવતાર હતા, કે ને શેષ નારાયણ આખી પૃથ્વીને ધરી રહ્યા છે બરાબર, એવા મોટા હતા. અને એ શ્રીકૃષ્ણ ભગવાન બળદેવજી અને બીજા ગોવળિયા અને એક પ્રલંબાસુરધામનો એક દૈત્ય હતો, એ ભેગો આવીને રમવા લાગ્યો. એટલે બધા રમતા હતા, એમાં એવી શરત હતી કે હારે ને એ જીતેલાને સામે ઉપાડીને લઈ જાય અને જીતે એ ખંભે બેસે કે બરાબર, આવો એક શરત હતી રમતમાં. તો આ રમતમાં કૃષ્ણના પક્ષના જે હતા ને એ બધા જીતી ગયા, પ્રલંબાસુર જે હારી ગયો. પછી પ્રલંબાસુર બળદેવજીને ખંભે બેસાડીને ચાલી નીકળો રમતમાં, એમ શરત કે આટલે સુધી લઈ જઈને પાછું ઉતારી મેળવા બરાબર. એટલે આ તો દૈત્ય હતો, એટલે એણે તો બહુ મોટું રૂપ ધારણ કર્યું બરાબર, દૈત્ય હતો તેથી મોટું રૂપ તો એ ધારણ કરી શકે. તે બળદેવજીને ભય લાગી ગયો, આ દૈત્ય તો એને કૂવામાં કે તળાવમાં નાખી દેશે કે મને મારશે, એવો એને ભય લાગવા માંડ્યો. ત્યારે ભગવાને આકાશવાણી કરીને કીધું કે તમે તમારું રૂપ તો જુઓ, તમે કોણ છો, કે 50 કોટી યુજન પૃથ્વી એ તમારા 1000 માથાના એક માથા ઉપર રહી છે, કે એનો ભાર તની એની પણ તમને ખબર નથી, કે તમે એવા સમર્થ છો, કે આવા દૈત્યથી શું બીઓ છો. કે પછી તો એને રૂવાણે રૂવાણે બળદેવજીને બળ આવી ગયું, આવું ધાર્યું, એટલે પછી એને મુઠ્ઠી મારી એને અને દૈત્યનું માથું ભાંગી નાખ્યું અને મરી ગયો. અને જે દૈત્યથી બીતા હતા એ દૈત્ય એને એ દૈત્યને મુઠ્ઠી મારીને એને મારી નાખ્યો. આવું એને ખબર પડી ત્યારે ખબર એવું કરી શક્યા. એમ હલામુક તો આપણે પણ માયાથી પર મોટાઈ કરી દીધા છે. મહારાજ અને બાપા મેળ્યા પછી માયાનો કોઈ ભાર રાખવાની જરૂર નથી, આપણને આપણા બળની ખબર નથી, આપણને કેવા મળ્યા છે કેવા કર્યા છે એની આપણને ખબર નથી, હું કશું જ નથી, મારું કશું જ નથી, ધણી રાખે એમ રહેવું, દેખાડે જોવું. આપણને આવા મોટા મોટા સદગુરુના આશીર્વાદથી, મોટા પુરુષના મુક્તોના આશીર્વાદથી આપણે બહુ જ અતિ બળિયા આપણને કરી દીધા છે. હાલા મુક્તો અનાદિમુક્તની સ્થિતિમાં બેસાડી દીધા છે, હવે એનાથી બળ્યું બીજું કોણ હોય. હે આ તો પ્રલંબાસુર તો એની શું સામે એની ગતિ, એને પણ રિયલાઇઝ કરાવવું પડ્યું. એમ મહારાજ અને મોટા ની કૃપાને રિયલાઇઝ કરવી, યાદ કરવી કે આપણને આવી મોટી પ્રાપ્તિ થઈ છે, કેવા મળ્યા છે, કેવા કર્યા છે, હે, તો આપણને ખબર પડે કે આપણે અનાદિમુક્ત છીએ, મૂર્તિમાં છીએ, મહારાજ આપણા સંપૂર્ણ કરતા છે. માટે આપણે કાંઈ બીક રાખવાની, ભય રાખવાની, ચિંતા કરવાની જરૂર જ નથી. હંમેશા દિવ્યાનંદમાં જ જીવવાનું છે આપણે. આવા મહારાજ મળ્યા પછી શું માયાની બીક રાખવાની, અંતરશત્રુની શું બીક રાખવાની, પણ ગાફલાઈ નહીં રાખવી જોઈએ. આ એક બહુ યાદ રાખવાનું છે, એમાં એનો મિસયુઝ ન થઈ જાય, બરાબર. એટલે મોટા પુરુષ કે મહિમાનો દુરુપયોગ ન થઈ જાય, અતિશયોક્તિ ન થઈ જાય, ગાફલાઈ ન રહી જાય, એની ખાસ નોંધ લેવી જોઈએ. અને વળી સ્વામી કહે કે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, બાપા જેવાના દર્શન થયા હોય એને મળ્યા કહેવાય. એ કેટલો પ્રેમમય હોય, એના દર્શન માત્રથી બીજાનો પણ મોક્ષ થઈ જાય. તો આપણને તો આ સત્સંગ કેવો મળ્યો છે, કેવા કેવા સંતો મળ્યા છે, છતાં હજી એમ રહે કે મારે કાંઈ નથી, કાંઈ નથી, હે, તો એ મહિમા ન કહેવાય. કે વિચારીને જુએ તો બળદેવજીને આકાશવાણીએ કીધું ત્યારે જણાવું, એમ આપણે વિચાર કરીને આપણા અંતર સામું જોઈએ તો આપણને ભગવાન જ જણાવે કે આપણો મોક્ષ થઈ ગયો છે. થવાનો છે એમ નહીં, હો, થઈ ગયો છે. તો આવા સ્વામિનારાયણ ભગવાન, આવા સંત મળ્યા, આવી કથાવાર્તાનો જોગ આપણને મળ્યો છે, તો આપણા મોક્ષમાં શું કહેવાનું હોય, હે, એમ આપણને બળ આવે. પણ વિચાર્યા વિના તો ન થાય. એટલે વિચાર છે એ સર્વોપરી બળ છે, બરાબર. વિચાર કરે ને તો આ જગતની ભાષના ટળી જાય, બોલો, હે, મોટાના આશીર્વાદ છે. આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, માટે મહારાજ જેમ રાખે એમ રહેવું, બરાબર. સુખ દો કે દુઃખ દો, પણ સ્વામિનારાયણ ભગવાન જે આપે એ સહન કરી લેવું છે, પછી એને દુઃખય ન લાગે, બરાબર. અને એને સમજણથી ભગવાન ભજાય. માટે ભગવાનના ભક્તને મહારાજ કહે પોતે પોતાનું નામું લખવું અને જેટલી જગતની વાસના હોય એટલી ભજને કરીને ટાળવી અને ભગવાનની વાસના દિવસે દિવસે વધારવી, તો જ આપણું અંગ વળે અને ભગવાન વધારે ને વધારે સાંભળે. માટે આપણે તો બહુ જ મોટો લાભ મળ્યો છે. મુક્તાનંદ સ્વામી કહે છે ને કે ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી, પુરુષો તમ પાસે બે ઠાની જાગ્યજો. ભવ બ્રહ્માદિકને પણ નિશ્ચય એટલે કે મળતી જ નથી 100%, બરાબર. પુરુષોત્તમ પાસે બેસવાની જગ્યા એને પણ મળતી નથી, આપણને મળી છે. ભલે મુક્તો, આપણાથી કોઈ મોટું ભાગ્યશાળી આ બ્રહ્માંડમાં નથી. આ વાત અંદર વિચારી રાખવી, સમજા. આ બ્રહ્માંડમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી, આપણા જેવો કોઈ સુખી નથી. એ શિવ બ્રહ્મા જેવાને પણ આ સભામાં બેસવા મળતું નથી, અથવા મૂળ અક્ષર જેવાને પણ નથી મળતું. શિવ બ્રહ્માને એક નિમિત્ત પૂરતા વાત કરી છે મોટા પુરુષે. મૂળ અક્ષરાદિકને પણ બેસવા નથી મળતું, એવી આ અક્ષરધામની સભા છે. બાપા તો કહેતા કે આ તો અક્ષરધામની સભા છે, મહારાજ આ સભામાં છે, એમ જો સમજશો તો તમને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જશું. અને એ જો મહિમા સમજાય તો જ એકબીજાનો ભાર રહે, કોઈનો દુરો ન થાય, કોઈનો અવગુણ આવે નહીં. અત્યારે તો સ્વામી ક્યાં કળિયુગ એવો છે કે કજિયા બહુ કરાવે છે. સાધુ હોય તોય એમાંય કજિયા હોય, ગુરુ શિષ્ય હોય તોય બને નહીં, બાપ દીકરો હોય એનેય બને નહીં, એવી અનેક પ્રકારની ઉપાધિઓ આ કળિયુગમાં આવી પડે છે. લેવા દેવા વિના માહો માઈ કાંઈ ન હોય, બરાબર. સત્સંગીને પણ એકબીજાને જુદા કરી દે, કુસંગી હોય એ પણ દર્શન આવે તો એ બિચારાનું પણ સારું થાય, પણ સત્સંગીનું અહીં તઈ અહીં, પરંતુ સત્સંગી તું અહીં નહીં 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 એવું દર્શન કરવા જઈએ તો શું થાય. કે એવું અંગ થોડું આ જીવને રહી જાય છે. સ્વામિનારાયણ ભગવાનનો શું સિદ્ધાંત છે, એમની કઈ આજ્ઞા છે, એ જો આપણે વિચારીએ તો આપણને ખબર પડે, બરાબર. તો પણ આપણે તો એનો કોઈનો અવગુણ ન લેવો, સત્સંગી માત્રનો, એનામાં અવગુણ હોય તોય અવગુણ ન લેવો. આવો મોટા પુરુષોનો અભિપ્રાય છે વાલા મુક્તો, કોઈ કોઈનું નથી, તો પણ આટલું આપણું એમ જો કે તો એને આપણે દબાવીએ, જો એમ ન કરીએ, મન ફાવે એમ કરવા દઈએ તો પછી નિયમ ન રહે. એ આમ બોલ્યો, બોલો આમ બોલ્યો, માટે આપણે એનું કાંઈ મનમાં ન લેવું, આપણે સહન કરવું, સહનશક્તિ રાખવી, ક્ષમા દયા સત્ય એ તો ભગવાનના ભક્તનો ધર્મ છે. ઇતિ વાર્તા છન્નુમી થઈ. આવી રીતે મોટા પુરુષોના હૃદયગત અભિપ્રાયને જ્યારે આપણે માણીએ ને વાલા મુક્તો, ત્યારે આપણને ખબર પડે કે કેટલી બધી કૃપા આપણી ઉપર વરસી રહી છે વાલા મુક્તો. નહીં આ કૃપા વગર કામ થાય? હે, મોટા પુરુષે આપણી ઉપર કેટલી દયા કરી છે ત્યારે આપણું આ કામ થયું છે. હે, નહીં ત્યારે આપણું કામ થાય? શ્રીજી મહારાજનો અદ્ભુત હૃદયગત અભિપ્રાય સૂક્ષ્મ રીતે મોટા પુરુષોએ તાકીને આપણને સમજાવ્યું છે આ બધું. તો આપણે મહારાજને અને મોટાને પ્રાર્થના કરીએ કે તમારા દિવ્ય અભિપ્રાયને અમારા જીવનમાં સાર્થક કરજો, ઉતારજો તમારી કૃપાથી, જેથી કરીને અમે અખંડ મૂર્તિમય રહીએ, મહારાજના આનંદમાં જ રહીએ, એવી અમ સર્વે પર ખૂબ ખૂબ કૃપા વર્ષાવો એવી મહારાજ અને મોટાના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. રાજી રહેજો, બધાય આશીર્વાદ આપજો, આનંદમાં રહેજો અને મૂર્તિ જ રાખજો. જય સ્વામિનારાયણ.